നമോണം നമോ സിദ്ധാണം നമോ ആയതിനാണം നമോ ഗുവജ്ഞാനാണം നമോ നമേ സവസാഹുണം. സ്വരൂപ സമജ്ഞാ വിനാ പാമ്യോ ദുഃഖ അനന്ത സമജാവിയുടെ പദ നമോ ശ്രീ സദഗുരു ഭഗവൻ. ദേഹ സതാജേനീ ദശ വരതേ ദേഹാതി തിജ്ഞാനീ നാ ശരണമാ ഭോ വന്ദന അഗണി. आत्मसिद्धि शास्त्र विराजमान छे. आपकी चर्चा आत्मसिद्धि शास्त्र मा लास्ट टाइम आत्माना कर्मनो आत्मा कर्मनो करता नथी एम शिष्य कहे छे ए संबंधी जे गाथाओ हती ए त्रण गाथा ऊपर आपणे चर्चा करी हती. 71, 72, 73 આ ત્રણ ગાથા આપણે લીધી હતી, જેમાં એ વાત આવી હતી કે શિષ્ય શંકા કરે છે. શંકા શિષ્ય ઉવાચ, આત્મા કર્મનો કરતા નથી એમ શિષ્ય કહે છે. જે છ પદ ની ચર્ચા આવી છે ને, એના આધારે આખી આત્મસ્થિતિ ની રચના થઈ છે. આત્મા છે, આત્મા નિત્ય છે, એ બે બોલ સંબંધી આપણી ચર્ચા છે. હવે આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય. તો હવે કરતા છે એ સંબંધી અહીંયા હવે ચર્ચા ચાલે છે. શંકા સમાધાન કરતા છે એ પદ સંબંધી છ પદમાં જે ત્રીજો પદ છે આત્મા કરતા છે એ સંબંધી અહીંયા ચર્ચા હવે ચાલે છે. તો એ કરતા છે સંબંધી ત્રણ શંકા સંબંધી ગાથા હતી, 71, 72, 73 બરાબર. એની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કહી હતી. હવે એ સંબંધીનું સમાધાન જે અહીંયા કરતા જીવન કર્મનો કર્મ જ કરતા કર્મ, આ બીજી શંકા ઉભી કરી હતી ને કે જીવ કર્મનો કરતા નથી, કર્મ જ કર્મનો કરતા છે. ખ્યાલ આવે છે, જીવ તો અસંગ છે, ઈશ્વર પ્રેરણાથી કર્મ થાય છે, સમજાય છે. એટલે માટે હવે મોક્ષનો ઉપાય પણ એનો પણ હેતુ શું રહ્યો છે. તો એ રીતે અહીંયા જે શંકા ઉત્પન્ન થઈ હતી આત્માના કરતા સંબંધી એનું અહીંયા હવે સમાધાન કરાવે છે. સમાધાન કૃપાનું દેવ કરે છે. જો હવે આપણે આજે ચાર ગાથા લેવાની છે, 74, 75, 76 અને 77. આપણે ચાર ગાથા ઉપર ચર્ચા કરશું. 74, 75, 76 અને 77. સમાધાન સદગુરુ ઉવાચ. કર્મનું કરતાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદગુરુ સમાધાન કરે છે. અહીંયા સદગુરુ શું કહે છે, કૃપાળુદેવ શું કહે છે, કૃપાળુદેવ શું કહે છે કે સદગુરુ એટલે કે કૃપાળુદેવ જ્ઞાની ગુરુ, સદગુરુ એટલે જ્ઞાની ગુરુ. જ્ઞાની ગુરુ શું કહે છે કે આત્મા કર્મનો કરતા છે. અહીંયા કયા કર્મ લેવાના, ભાવ કર્મ. જો આપણે બધી અપેક્ષા અહીંયા સમજીએ, આત્માની અંદરમાં જે ભાવ કર્મની ઉત્પત્તિ થાય છે પ્રતિ સમય પરના લક્ષ્ય, જે મોર આદેશના ભાવ ઉત્પન્ન થાય છે એનો કરતા કોણ છે, તો કે એનો કરતા જીવ છે એમ સદગુરુ અહીંયા સિદ્ધ કરે છે. જે અજ્ઞાની શિષ્ય છે એ વાતને માનતો નથી, એ કર્મને જ કર્મનો કરતા, એટલે દ્રવ્ય કર્મને આત્મામાં ઉત્પન્ન થતા મોર આદેશનો કરતા માને છે, યા તો બાહ્ય સંયોગોને મોર આદેશનું કારણ માને છે, યા તો ઈશ્વરને અંદરમાં ઉત્પન્ન થતા મોર આદેશનું કારણ માને છે. પણ એવું વસ્તુનું સ્વરૂપ છે નહીં. વસ્તુનું સ્વરૂપ શું છે, તો કે વસ્તુનું સ્વરૂપ જે છે એ અહીંયા સિદ્ધ કરે છે. હવે અહીંયા શું કહે છે કે જીવ પોતાના કર્મનો કરતા અને ભોગતા છે. આત્માનું કર્મ, કર્મ એટલે કાર્ય. જો આપણે સમજવાની કોશિશ કરીએ કર્મ એટલે કાર્ય. તો આત્માની અંદરમાં જે પણ કાર્ય થાય એ કાર્યનો કરતા કોણ હોય? આત્મા પોતે જ હોય. દ્રવ્ય ની પર્યાય, તો દ્રવ્ય કરતા અને પર્યાય એનું કર્મ. પરદ્રવ્ય નહીં, પોતાનો જ દ્રવ્ય. પોતાનો જ દ્રવ્ય પોતાની પર્યાય રૂપે પરિણમે છે. એથી એ વાત સિદ્ધ થાય છે કે કર્તા કર્મ જે સંબંધ છે એ સંબંધ એક જ દ્રવ્યની અંદર લાગુ પડે. બે દ્રવ્યની વચ્ચે કર્તા કર્મ સંબંધ ન હોઈ શકે. બે દ્રવ્યની વચ્ચે કર્તા કર્મ ભોગતા ભોગ્ય સંબંધ ન હોઈ શકે. કારણ કે જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ જ નથી ત્યાં કર્તા કર્મ સંબંધ ન હોઈ શકે. વ્યાપવું પડે, ઘૂસવું પડે, પસરવું પડે પરદ્રવ્યોમાં અગર તારે કઈ કરવું હોય તો. વસ્તુનું સ્વરૂપ જ એવું નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય માં વ્યાપે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરે છે, એવું સ્વરૂપ જ નથી. તેથી એ વાત સિદ્ધ થાય છે કે આત્મા જ ખરેખર પોતાના કર્મનો એટલે કે ભાવ કર્મનો એટલે કે પર્યાયનો એટલે કે પરિણમનનો એટલે કે અવસ્થાનો આત્મા પોતે કરતા. ગુરુદેવજી પ્રવચનમાં કેટલી વાર ફરમાવે છે કે અજ્ઞાન ભાવ રૂપે તું જ પરિણમે છે. તેથી અજ્ઞાન ભાવનો નાશ પણ તું જ કર. મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે અજ્ઞાન રૂપે અસંયમ રૂપે પ્રમાદ રૂપે કસાઈ રૂપે રાગ રૂપે દ્વેષ રૂપે આત્મા પરિણમે છે. તો એનો કરતા આત્મા છે, તો એનો નાશ કરવા વાળો પણ આત્મા છે અને નિર્મળ પર્યાયની ઉત્પત્તિ કરવા વાળો પણ આત્મા. કારણ કે આત્માનું કાર્ય છે એટલે આત્મા એનો કરતા છે. આત્માનું કાર્ય છે એટલે આત્મા એનો ભોગતા. કોઈ પણ દ્રવ્ય આત્માને રાગાદી ભાવ કરાવતા નથી. આત્મા કર્મનો બંધ કરતો નથી. દ્રવ્ય કર્મ પોતાની મેળે પોતાની યોગ્યતાથી આવે. આત્માના પરિણામ એમાં નિમિત્ત છે. આત્મા પોતાના પરિણામ સુધી સીમિત છે. આત્મા પોતાના પ્રમાણના દ્રવ્યની બહાર જતો નથી. આત્મા પરમાં જતો નથી. પર દ્રવ્ય આત્મામાં આવતા નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકે. આવું સ્વરૂપ જીનેન્દ્ર ભગવાને પોતાના જ્ઞાનમાં જાણ્યું છે. ભગવાનના જ્ઞાનમાં એક એક દ્રવ્ય પોતાનું કાર્ય કરતો પરણમે છે એવું જણાયું છે. અને એવી ઘોષણા ઓમ ધ્વનિમાં થઈ છે. ગંધર્વ પરમાત્માએ જીલી છે. આચાર્ય પ્રમાણ કરીને એને લિપિબદ્ધ કરી છે અને આપણા સુધીના વાત આવી છે. આ પરમ સત્ય વાત છે. આ વસ્તુનું બંધારણ છે. આ વસ્તુનું સ્વરૂપ છે કે પ્રત્યેક દ્રવ્ય પોતાના પરિણામનો કરતા છે. આ ભૂખ છે, આ પૂદગલ દ્રવ્યનું પરિણમન છે. તો પૂદગલ દ્રવ્ય આ ભૂખ રૂપે પરિણમ્યો છે ને, તો આ ભૂખ રૂપી કર્મ એટલે કાર્યનો કરતા પૂદગલ છે. હવે આ પરમાણુ આ ભૂખ રૂપે આજે છે, આ પરમાણુ વિખરાઈ જાય અને આ ફોન રૂપે થઈ જાય તો એની જે પર્યાય બદલાય એ દ્રવ્ય એ પર્યાયનો કરતા છે. એનો સ્વામી એ દ્રવ્ય છે, એનો કરતા એ દ્રવ્ય છે. આ ભૂખમાં પૂદગલ વ્યાપક છે. સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ છે. રટકણ કે રિદ્ધિ રહેમાનિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ. તો પૂદગલના પ્રણમનમાં પૂદગલ વ્યાપક છે, પૂદગલ એનો કરતા છે, પૂદગલ એનો ભોગતા છે. એવી રીતના જીવના પ્રણામનો કરતા જીવ છે. એટલે છ પદમાં લીધું આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે. એના જે પ્રણામ થાય છે એનો કરતા આત્મા છે. પરદ્રવ્ય એનો કરતા નથી એ વાતનો નિષેધ કરવા માટે. અને આ એટલી સુંદર વ્યવસ્થા છે કે તારા વિભાવનો કરતા અને એની જવાબદારી તારા માટે છે કે તારે કોઈ દ્રવ્ય કર્મ કે કોઈ ન કર્મ કે કોઈ ઈશ્વર કે કોઈ ભગવાન કે કોઈ પરદ્રવ્યના આધીન થવું નથી પડતું એને અભાવ કરવા માટે. અગર કોઈ પરદ્રવ્ય તને રાગ કરાવે છે તો કોઈ પરદ્રવ્ય જ તારા રાગનો અભાવ કરશે. તો આ તો પરાધીન માર્ગ થઈ ગયો. તો એવો માર્ગ છે ને, તો સ્વાધીન માર્ગ છે. પ્રત્યેક જેવી રીતના ત્રીજી ગાથામાં પણ છે ને કે સમય કોને કહે, જય દ્રવ્ય સુંદર છે, છ દ્રવ્ય સમય છે. તો એમાં સમયની વ્યાખ્યા છ દ્રવ્ય લીધા, છ દ્રવ્ય ને સમય લીધા. તો છ દ્રવ્ય સમય છે તો ત્યાં સમયની વ્યાખ્યા શું છે? પોતાના ગુણ પર્યાયમાં રહીને પ્રણમે એનું નામ સમય છે. પોતાના ગુણ પર્યાયમાં રહીને પ્રણમે, તો પોતાના ગુણ પર્યાયમાં રહીને પ્રણમવું એટલે કે પોતાના પર્યાય રૂપે પોતે પ્રણમે એ દ્રવ્યનું કાર્ય છે. દ્રવે 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 પંચાસિકાઈમાં આવે છે. દ્રવે છે, જે દ્રવે છે, તો જે દ્રવનાર છે, સમજાય છે? તો એ જે દ્રવે છે એ દ્રવ્ય પોતે પર્યાયમાં દ્રવે છે, દ્રવ્ય પોતે પર્યાય રૂપે પડે. માટીનો ઘડો, તો માટીના ઘડામાં, એ ઘડામાં માટી વ્યાપ્ત છે. એ ઘડામાં આદિ મધ્ય અંતમાં જો તો માટી 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 છે. ઘઉંની રોટલીમાં ઘઉં છે, બાજરાના રોટલામાં બાજરો છે. એ રીતના જે દ્રવ્ય છે એ પોતાની પર્યાય રૂપે પરમે. જ્યાં દ્રવ્ય છે આ બધા સિદ્ધાંત છે, ઉત્પાદ્ય ધ્રુવ ઉત્તમ સત્સ દ્રવ્ય લક્ષણ. જ્યાં દ્રવ્ય છે ત્યાં એનું પણમન છે. એ પણમન છે એ દ્રવ્યનું કાર્ય છે, દ્રવ્ય એમાં વ્યાપે છે. સોના નો હાર, તો હારમાં શું વ્યાપેલું છે? પેલા ક્લે, ક્લે પેલા રમકડા બનાવે ને, ક્લેની બાલટી બનાવે, ક્લે ક્લેના રમકડા બનાવે, ક્લેની બુક બનાવે, હે ક્લેનો ડોલ બનાવે, હે. તો એ ક્લે છે, તો એ ક્લે અલગ અલગ શેપ રૂપે, અલગ અલગ આપણે કહીએ ને ઓબ્જેક્ટ રૂપે, એ ક્લે પરણમે, એ ક્લે પરણમે છે. તો એવી રીતના અહીંયા કહે છે કે આત્મા પોતાના પર્યાયનો, પોતાની અવસ્થાનો કરતા છે. જે 74 નંબરની ગાથા છે, 74 હોયના ચેતન પ્રેરણા, બહુ સરસ છે. જો સિદ્ધ કરે છે કૃપાળુદેવ કે તારી પર્યાયનો કરતા શું છે, કૃપાળુદેવ સિદ્ધ કરે છે કે તારા અંદરમાં થતા હરેક પ્રણામનો કરતા તું છે, તું એનો જવાબદાર છે. મોક્ષ રૂપે પ્રણમવામાં પણ તું સમર્થ છે, અને સંસારમાં રખડવા માટે પણ તું સમર્થ છે. જો બહુ સરસ લાઈન છે. હોયના ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ, જડ સ્વભાવ નહી પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. વાહ. હોયના ચેતન પ્રેરણા એટલે કે ચેતન ની અંદર માં ભાવ કર્મ રૂપ પ્રણમન ન હોય એવી અંદર માં મિથ્યા જ્ઞાન ની પ્રેરણા, એટલે મિથ્યા જ્ઞાન રૂપે પ્રણમવાની યોગ્યતા. પ્રેરણા એટલે યોગ્યતા, પ્રેરણા એટલે અહિયાં યોગ્યતા, ચેતન યોગ્યતા. હોયના ચેતન યોગ્યતા, ચેતન માં વિભાવ રૂપે પરણવાની યોગ્યતા ન હોય તો કોણ ગ્રહે તો કર્મ. અગર ચેતન વિભાવ રૂપે ન પરણવે તો કર્મ નો બંધ કેમ થાય? જે કર્મ નો બંધ, દ્રવ્ય કર્મ નો બંધ થાય છે, એનો ઉદય આવે છે, એ અનુસાર બાહ્ય સામગ્રી મળે છે, એનું મૂળ કારણ શું છે? ચેતન પ્રેરણા. ચેતન એ રૂપે પરણવ્યો છે, ચેતન મોર આદેશ ના ભાવ નો કરતા છે, અને એનું નિમિત્ત પામીને કર્મ આવે છે. સિદ્ધ ભગવાન ને કોઈ કર્મ આવે છે? હરિયન ભગવાન ને સાંપ્રાયિક આશ્રમ છે નથી ને, કેમ? કારણ કે ત્યાં મોર આદેશ ના પરિણામ નથી, એટલે સિદ્ધ ભગવાન ને એક કર્મ નો બંધ નથી થતો. હોયના ચેતન પ્રેરણા, સમજાય છે? જ્ઞાન અજ્ઞાન રૂપે પરણવા માટે, મોહ અજ્ઞાન રૂપે અને રાગ દ્વેષ રૂપે પરણવા માટે અગર એની યોગ્યતા ન હોય તો કર્મનો બંધન પણ, કર્મનું બંધ પણ, કર્મનો બંધ પણ જીવને ના થાય. દ્રવ્ય કર્મનો બંધ જીવને એટલે થાય છે કારણ કે જીવ પોતે અંદરમાં પોતાના ભાવ કર્મનો કરતા છે. ભાવ કર્મ થાય છે એટલે દ્રવ્ય કર્મનો બંધ થાય છે, એવો એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ વચ્ચે. જીવ ભાવ કર્મ નો કરતા, દ્રવ્ય કર્મ નો કરતા જીવ નથી, દ્રવ્ય કર્મ નો કરતા દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ એની યોગ્યતાથી આવે, ભાવ કર્મ એની યોગ્યતાથી થાય. ભાવ કર્મ નો કરતા આત્મા છે, દ્રવ્ય કર્મ નો કરતા પુદ્ગલ છે. દેવ નો કાળ સમકાળ છે, દેવ અલગ અલગ દ્રવ્ય નું પણમન છે, પરંતુ દેવ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કરતા કર્મ સંબંધ નથી. કેટલી સરસ ગાથા. હોયના ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ, જડ સ્વભાવ નહી પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. જડ જુઓ વિચારી ધર્મ, અચ્છા આમાં ધર્મ, અચ્છા જુઓ વિચારી મર્મ, એટલે એ ધર્મ નો મર્મ, એટલે કે જડ સ્વભાવ નો જે ધર્મ છે એનો પણ તું મર્મ વિચાર, એમ પણ લઈ શકે ને. જડ સ્વભાવ નહી પ્રેરણા, જડ સ્વભાવ નહી પ્રેરણા એટલે જડ સ્વભાવમાં રાગ દ્વેષ નથી થતા. જડમાં, પુદગલમાં, શરીરમાં, નો કર્મમાં, જડ કર્મમાં, નાનાવણી આદિ કર્મમાં રાગ દ્વેષ નથી થતા. જુઓ વિચારી ધર્મ, એનો ધર્મ વિચાર કર. જડ કર્મ ના ધર્મ ના વિચાર માં એના એનો એનો વિચાર મર્મ એનો એ ધર્મ નો વિચાર કર, એ ધર્મ નું મર્મ સમજ. સમજાય કે જડ સ્વભાવ નહીં પ્રેરણા જુઓ વિચારી ધર્મ. આ ક્યાંથી આવી વાત તમને સમજાય છે? અહિયાંથી આવી. કર્મ કરતા કર્મ કરતા જીવ ન કર્મ નો આ જે પહેલી શંકા આવી ને 71 ના એનો ઉત્તર અહિયાં 74 માં કે તું એમ કે છે કે કર્મ જ કરતા કર્મ એટલે કર્મ એટલે મોર આ દેશ ના પરિણામ જળ કર્મ કરાવે છે એ પોસિબલ નથી, એ વસ્તુ નું સ્વરૂપ નથી. જળ કર્મ મોર આ દેશ ના પરિણામ નથી કરાવે. અચ્છા, જળ કર્મ માં મોર આ દેશ નથી કરતા, જળ કર્મ મોર આ દેશ નો કરતા નથી. જળ કર્મ તો નાના વણીય આદિ કર્મ રૂપે પરમવાનું કાર્ય કરે, એમાં તો એનું સ્થિતિ પ્રકૃતિ પ્રદેશ અનુભાગ બંધ પડે. એનું કાર્ય છે એ એમાં થાય છે, એનું કાર્ય સ્વતંત્ર છે, તારું કાર્ય સ્વતંત્ર છે. તું તારા કાર્ય નો કરતા છે, જળ કર્મ ના કાર્ય નો કરતા જળ કર્મ છે, ન કર્મ ના કાર્ય નો કરતા ન કર્મ છે. એનો સ્વામી એ છે, આનો સ્વામી આ છે, ભાવ કર્મ નો સ્વામી જીવ છે. એટલે તો ઉપદેશ જીવ ના આપ્યો ને, જીવ માં મોરાગદેશ ના પરિણામ થાય છે એટલે એને ટાળવાનો ઉપદેશ આપ્યો. કેમ? કારણ કે મોરાગદેશ ના પરિણામ એ તારો વિભાવ ભાવ છે, એ તારો સ્વભાવ ભાવ છે, એ દુઃખદાયી ભાવ છે, આકુરતા ઉત્પન્ન કરાવનારા ભાવ, કર્મ નો બંધ કરાવનારા ભાવ, સંસારમાં રખડાવનારા ભાવ, પંચ પરાવર્તન ઉભા કરાવનારા ભાવ છે. એ ભાવ તારા ભાવ નથી, એટલે માટે એને ટાળવાનો ઉપાય આપે છે, એને ટાળવાનો ઉપદેશ આપે છે. પણ પહેલા તું સ્વીકાર તો કરો કે તારા અજ્ઞાન થી ઉત્પન્ન થયા છે. બે વાત સમજો, સ્વભાવમાં છે નહીં અને પરદ્રવ્ય કરાવતા નથી. સ્વભાવમાં એ રાગાદી ભાવ નથી અને પરદ્રવ્ય કરાવતા નથી. અજ્ઞાન વિધાતા હે ઇનકા નિશ્ચિત ચૈતન્ય વિરોધી. અજ્ઞાન એનો કરતા છે અને અજ્ઞાન નો કરતા એ આત્મા છે, એટલે કે આત્મા ની દશા છે. શુદ્ધાત્મામાં નથી, પરંતુ ખરેખર આત્માને ભૂલીને આત્મા ની પર્યાય એ મોર આદેશ ના ભાવ રૂપે પ્રણમી છે, એટલે આત્માને એનો કરતા કહેવાય છે. અહિયાં તો એક વાત સિદ્ધ કરી છે કે આત્મા મોર આદેશ ના ભાવ નો કરતા છે. અહિયાં પ્રમાણ ના દ્રવ્ય ને સિદ્ધ કરવું છે, અહિયાં પર દ્રવ્ય નો નિષેધ કરવો છે. મોર આદેશ ના ભાવ ના કરતા પણ સંબંધિત જળ કર્મ રાગાદી નથી કરાવતા, ઈશ્વર રાગાદી નથી કરાવતા, ભગવાન આવીને રાગ નથી ઉત્પન્ન કરાવ. જે રીતના ઈશ્વરની ઈચ્છાથી બધું થાય છે, ઈશ્વરની ઈચ્છાથી બધું થાય છે, એવું જૈન ધર્મ નું સ્વરૂપ નથી. ભગવાન દુઃખી કરે, ભગવાન સુખી કરે, અમારા ઈશ્વરની આવી ઈચ્છા હતી. અરે, ઈશ્વર કરતા નથી, કર્મ પણ કરતા નથી, ન કર્મ કરતા નથી, તારા ભાવ કર્મ નો કરતા તું પોતે, એટલે તારવામાં પણ તું પોતે સમર્થ છે, કરવા વાળો પણ તું છે. જળ સ્વભાવ નહીં પ્રેરણા જુઓ વિચારી મર્મ, જુઓ વિચારી ધર્મ. એ ધર્મ નો મર્મ વિચારજો, સમજાય છે? એનું સ્વરૂપ વિચારજો, જળ સ્વભાવ નું સ્વરૂપ વિચારજો. કે જળમાં રાગ થાય, આ બુક માં રાગ થાય, કે બુક ના લક્ષ્ય આત્મામાં રાગ થાય, કેટલી સિમ્પલ વાત છે. આ બુક સારી છે, આ બુક રાખવા જેવી છે, આ બુક વાંચવા જેવી છે, સમજાય છે? આ બુક અહિયાંથી છપાઈ છે, આ બુક માં બહુ સરસ ખુલાસા છે, આ બુક માં ક્લેરિટી બહુ સરસ છે, અક્ષર બહુ સરસ છે, પાના બહુ સરસ છે, રાઇટિંગ બહુ સરસ છે, ક્વોલિટી બહુ સરસ છે, પ્રિન્ટિંગ બહુ સરસ છે. બોલો, આ વિકલ્પ કોને કર્યા? બુકે કર્યા? આવા વિકલ્પ કોને કર્યા? ચેતન તત્વે કર્યા, ચેતન તત્વ માં થયા. એનો કરતા એ છે, એનો ભોગતા એ છે, એનો સ્વામી એ છે, એ રૂપે એ પણ મને દ્રવ્ય કોને કહેવાય? કે જે પોતાની પર્યાય પોતાના ભાવ રૂપે પણ એને દ્રવ્ય કહેવાય. દ્રવે પોતાના ભાવમાં દ્રવે એને દ્રવ્ય હોય. ન ચેતન પ્રેરણા કોણ દ્રવે તો કર્મ. અગર આત્મ રાગ દ્વેષ ભાવ રૂપે ન પણમે તો એને કર્મ નો બંધ પણ નહીં થાય. જોઈએ, આપણે કહીએ ને જ્ઞાની છે, જ્ઞાની ને આશ્રવ નથી. કઈ અપેક્ષા છે? તો કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધી નો ચોથા ગુણસ્થાન વર્તી જ્ઞાની ને આશ્રવ થતો નથી. એટલો જ્ઞાની નિરાશ્રવી છે, નિર્બંધ છે, અબંધ સ્વભાવી છે. તો એ કર્મ કેમ ના આવ્યા? મને તો ચોથા ગુણસ્થાન માં મિથ્યાત્વ અનંતાનુબંધી ના કર્મ કેમ ના આવ્યા? કારણ કે એ સંબંધી ના જીવ ની અંદર માં મિથ્યાત્વ અજ્ઞાન ના ભાવ ન થાય. એ ભાવ ન થયા એટલે એ કર્મ નો બંધ ન આવ્યો, એટલે કર્મ ન આવ્યા એનો બંધ ન થયો. અગર અહિયાં ભાવ થયા હોત તો કર્મ આવે, અજ્ઞાની ને ભાવ થાય છે તો કર્મ આવે છે, જ્ઞાની ને એ ભાવ નથી થતા તો કર્મ નથી આવતા. તો જીવ એ ભાવ નો કરતા છે ને એમ કે, એ ભાવ રૂપે જીવ પણ અમે છે ને એમ. આપણે કેટલા બધા ઉદાહરણ એટલે લીધા, ઉદગલ ના ઉદાહરણ લીધા, કે રોટલી રૂપે ઘઉં પણ અમે, પાટલો પણ અમે છે, કો રોડી પણ અમે છે, રોટલી રૂપે કોલ પણ અમે, ઘઉં પણ અમે, તવો નથી પણ અમતો, બાઈ નથી પણ અમતો, એ બધા તો ભાઈઓ સંયોગ છે, એ બધા તો નિમિત્ત રૂપે હાજર છે, એના ઉપર તો નિમિત્ત નો આરોપ આવે છે જયારે ઉપાદાન માં કાર્ય થાય ત્યારે. તો અંદર માં જયારે ઉપાદાન માં અશુદ્ધ ઉપાદાન, ઉપાદાન માં અશુદ્ધ ઉપાદાન રૂપ પર્યાય માં અશુદ્ધ ભાવ થાય છે ત્યારે એ પૂર્વ કર્મ નો ઉદય નિમિત્ત અને નવીન કર્મ નો બંધ થાય છે, અને એનું લક્ષ્ય પર સન્મુખ હોય છે એ આખી વ્યવસ્થા સમજાવે છે. પરંતુ પર દ્રવ્ય રાગાદી ભાવ નથી કરાવ્યા એ વાત અહિયાં કૃપાળુ દેવ સિદ્ધ કરે છે. પર દ્રવ્ય રાગાદી ભાવ નથી કરાવતો, પર દ્રવ્ય મને દુઃખી નથી કરતા, પર દ્રવ્ય મને સુખી નથી એ વાત અહિયાં કૃપાળુ દેવ સિદ્ધ કરે. હોય ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ, જણ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. આ જડ સ્વભાવ નો ધર્મ વિચાર કર્યો કે જડ સ્વભાવ નો શું ધર્મ છે. જડ સ્વભાવ નો ધર્મ રાગ દ્વેષ રૂપે પણમવાનો નથી, જડ સ્વભાવ નો ધર્મ તો સ્પર્શ રસ ગંધ વર્ણ રૂપે પણમવાનો. આહાર વર્ગણા છે, ભાષા વર્ગણા છે, તેજસ વર્ગણા છે, કારમાન વર્ગણા છે, મનો વર્ગણા છે, આ બધી સ્પર્શ રસ ગંધ વર્ણ મય પુદગલ ની સ્કંદ રૂપ દશા. આ બધી અલગ અલગ વર્ગણા 23 વર્ગણા, એમાંથી 5 વર્ગણા આત્મા ગ્રહણ કરે છે પ્રતિ સમય. તો એ જે વર્ગણા ગ્રહણ કરે છે એ પુદગલ માં પુદગલ ભળે છે, આત્મામાં વર્ગણા નથી આવતી. એ શરીર ના પરમાણુઓ આવે છે જાય છે, આહાર વર્ગણા એટલે ઓદારિક શરીર સંબંધી જે પરમાણુઓ આવે છે જાય છે, આવે છે જાય છે, એ આ પુદગલ માં ભળે છે, પુદગલ માંથી નીકળે છે, પુદગલ માં આવે છે, પુદગલ માંથી નીકળે છે. તો એમાં પુદગલ 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 વ્યાપક છે, પુદગલ એનો કર્તા છે, પુદગલ નું કાર્ય છે, આત્મા સાથે એનો કોઈ સંબંધ નથી. એવી રીતના આત્મામાં રાગ દ્વેષ ના પ્રણામ થાય છે તો એ કર્મ સાથે એનો કોઈ સંબંધ નથી, કર્મ માં નથી થતા. જડ સ્વભાવ નહીં પ્રેરણા જુઓ વિચારી ધર્મ, જડ સ્વભાવ કર્મ નો ઉદય આવે છે પણ કર્મ માં રાગ દ્વેષ નથી થતા, જડ માં રાગ દ્વેષ નથી થતા, જડમાં સ્વભાવ જ નથી, જડમાં તો જ્ઞાન નથી, જડમાં તો ચેતના નથી, જડમાં વેદન કરવાની સામર્થ નથી ને રાગ દ્વેષ ઉત્પન્ન કરવાની સામર્થ નથી. તો એ રીતે અહીંયા બે દ્રવ્યની ભિન્નતા બતાવી, અહીંયા આત્મા પોતાના પ્રણામ નો કરતા છે વાત કરે છે, અજ્ઞાન દશામાં આત્મા અજ્ઞાન ભાવ નો કરતા છે, જ્ઞાન દશામાં આત્મા જ્ઞાન ભાવ નો કરતા છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ નિર્મલ વિતરાગી પ્રણતિ નો કરતા પણ આત્મા છે, અને મોક્ષ માર્ગ માં અસ્થિરતા નો જે રાગ થાય છે એનો કરતા પણ આત્મા છે. પોઈન્ટ ખ્યાલમાં છે, ખરેખર એનો કરતા પણ આત્મા છે. એટલું આત્માને દુઃખ છે, એટલું આત્માને કર્મ નો બંધ છે, જેટલો આત્મા અસ્થિરતા જન્ય રાગાથી ભાવ રૂપે પણ. અને એટલે તો ત્રીજા કળશમાં અમૃત ચંદ્ર આચાર્ય દેવ લખ્યું, મારી પરમ વિશુદ્ધિ થાય, વિશુદ્ધિ તો થઈ છે પણ હવે અશુદ્ધિ તળે અને પરમ વિશુદ્ધિ થાય એવી સ્વીકારું, એવી અમૃતચંદ્ર દેવે ભાવના ભાવી છે. તો પોતે એ રાગાદી ભાવ જે શેષ બાકી છે એની ખટક પોતાને છે ને એનો ખેદ વર્તે છે, કારણ કે એટલો ઉપયોગ બહાર આવે છે. આજે બહુ સરસ વાત આવી, જ્ઞાન નું જગન્ય પ્રણમન એ બંધ નું કારણ છે, જ્ઞાન નું જગન્ય પ્રણમન એ બંધ નું કારણ છે. તો જેટલું જ્ઞાન સૂક્ષ્મ ભાવ રૂપે પ્રણમે છે, ઉપયોગ આત્મામાંથી બહાર આવે છે, જે જ્ઞેયોને જાણે છે અસ્થિરતા નો રાગ થાય છે, તો અસ્થિરતા નો જ્ઞાની નો જે રાગ છે બુદ્ધિપૂર્વક નો અબુદ્ધિપૂર્વક નો અને જ્ઞાન નું જગન્ય પ્રણમન એ બંધ નું કારણ છે એમ કે. પોઈન્ટ સમજાય છે? એટલે માટે અહીંયા શું સિદ્ધ કરે છે કે આત્મા પોતાના મોરાગ દ્વેષ ના ભાવ નો કરતા છે અને એને ટાળવા માટે પણ પોતે સમર્થ છે. દુઃખી થયો છે તો પોતાના મોહના કારણે પરદ્રવ્યમાં પોતે એકત્વ કરે છે. પરદ્રવ્ય કોઈ ઇન્દ્રિય એમ નથી કેતી કે મને સૂંઘો, મને દેખો, મને જાણો, મારામાં એકત્વ કરો. શરીર એમ નથી કેતું કે મારામાં એકત્વ કરો. આપણે એમાં એકત્વ કરીએ, આપણને આપણી ભૂલ એકદમ સ્પષ્ટ સમજાવી દે. મોહનું પિક્ચર એકદમ ક્લિયર થવું જોઈએ, અજ્ઞાનનું પિક્ચર ક્લિયર થવું જોઈએ. સૌથી મોટી ભૂલ ચાલી રહી છે એનું પિક્ચર ક્લિયર થવું છે. આત્મામાં ઉત્પન્ન થતો રોગ છે, ભવ રોગ છે, અને કસાઈનો રોગ છે, મોહનો રોગ છે, એ રોગ ક્લિયર થવો જોઈએ, એનું નિદાન થવું જોઈએ, એનું ડાયગ્નોઝ થવું જોઈએ, પકડાવવો જોઈએ, સમજાવવો જોઈએ, ખબર પડવી જોઈએ એનાથી અહિત કેટલું થશે, એનું અંદરમાં ભાવ ભાષણ થવું જોઈએ, તો જીવ મોહને છોડવા માટે તૈયાર થશે. મોહને મિત્ર માને છે, મોહ શત્રુ છે. મિથ્યાસના ભાવે તો પ્રતિજ્ઞા લીધી છે કે હું આને આત્મદર્શન નહીં કરવાનો. મિથ્યાસનો ભાવ તો આપણને પર 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 સંયુક્તતા કરાવે. મિથ્યાસનો ભાવ આપણી પર પદાર્થ સંબંધીની એકત્વ આદિ બુદ્ધિ પુષ્ટ કરે. જ્ઞાન ભાવ દ્વારા, ભેદ જ્ઞાન દ્વારા, તત્વ જ્ઞાન દ્વારા, તત્વ નિર્ણય દ્વારા, પ્રજ્ઞા ની પટકીને જે તત્વનું જેવું સ્વરૂપ છે સમજીને મોહ ભાવને છોડવો પડે. સાચી સમજણ એકમાત્ર ઉપાય છે, તત્વ નિર્ણય એકમાત્ર ઉપાય છે. પરગ્રહ સાથે મારો નાસ્તી સર્વોપી સંબંધ છે એ અંદરના નિર્ણયમાં વાત લેવી પડે. કોઈ પરદ્રવ્યનું પ્રણમન મારા દુઃખનું સુખનું કારણ નથી. જેને જોઈ જોઈને દુઃખી થાવ છું, સુખી થાવ છું, રાગી થાવ છું, દ્વેષી થાવ છું, કસાય રૂપે પ્રણમું છું, એ ખરેખર અનર્થકારી છે. અનર્થ અર્થ વગરના એ રાગાદી ભાવ છે. ખરેખર આત્માની શાંતિને ભંગ કરે છે. એ પરિણામ આત્માને પોતાથી દૂર લઈ જાય છે. પોતાને પોતાથી દૂર લઈ જવા વાળા પરિણામ છે. એ પરિણામ પોષવા વાળા નથી, પોષવા જેવા નથી, રાખવા જેવા નથી, નષ્ટ કરવા જેવા. સમજાય છે? તો બહુ સરસ વાત આવી. હોયન ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ, જડ સ્વભાવ નહી પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. 74 થઈ ગયું બરાબર. હવે 75. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહી, તેમ જ નહી જીવ ધર્મ. વાહ, મેં જે પહેલા એક વાત કહી હતી એ વાત અહીંયા આવી, બહુ સરસ વાત આવી. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. અગર આત્મા મોરાગ દ્વેષ ના ભાવ ને કરતો નથી તો એને સામે કર્મ નો બંધ પણ થશે નહીં. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહીં, તે જ નહીં જીવ ધર્મ. વિભાવ ભાવ આત્માનો ત્રૈકાલિક સહજ સ્વભાવ નથી, તેમજ નહીં જીન ધર્મ. સમજાય છે? જીવ ધર્મ, જીવનો ધર્મ નથી, જીવનો સ્વભાવ નથી, જીવનો ત્રૈકાલિક તકવા વાળો ભાવ નથી. કારણ કે અગર એ ભાવ તકવા વાળો હોય, અગર એ સ્વભાવ હોય, તો જીવ ક્યારે એનો અભાવ નહીં કરી શકે. રાગાદી ભાવ થાય છે અને એને દૂર કરવાનો આપણને ઉપાય બતાવ્યો છે, આદેશ આપ્યો છે, આપણને એવો ઉપદેશ આપ્યો છે કે રાગાદી ભાવને દૂર કરો. કેમ? કારણ કે તારો સ્વભાવ ભાવ નથી, એ વિભાવ ભાવ છે, એ દુઃખદાયી ભાવ છે. સમજાય છે? સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે, પણ થાય છે તારી પર્યાયમાં અજ્ઞાનના કારણે. કરે છે તું પોતે, ભૂલ તું કરે, તું ભૂલ કરે. સમજાય છે? જેટલા ડોક્ટર હોય એની પાસે 100% નોલેજ છે ઓપરેશન વખતે, પણ તો પણ એનાથી ભૂલ થઈ જાય છે ને. ઘણા બધા ડોક્ટર થી ઓપરેશન કરતી વખતે ભૂલ થઈ જાય છે કે નહીં, મિસ્ટેક થઈ જાય છે કે નહીં? તો એ મિસ્ટેક થઈ જાય છે તો એનો કરતા કોણ છે? 100% નોલેજ હોવા છતાં પણ ડોક્ટર થી મિસ્ટેક થઈ જાય છે કે નહીં? ઓપરેશન ફેલ થાય છે કે નહીં? ખ્યાલ આવે છે? તો નોલેજ તો 100% છે, તો ફેલ કેમ થાય છે ઓપરેશન? પોતાની ભૂલ ના કારણ, કઈક મિસ્ટેક થઈ ગઈ, કઈક ચૂકી ગયા, કઈક કરવામાં ભૂલ થઈ ગઈ, ઓપરેશન સર્જરી કરવામાં ભૂલ થઈ ગઈ. તો ભૂલ થઈ ગઈ કોનાથી? ડોક્ટર થી. ડોક્ટર હોવા છતાં ભૂલ થઈ ગઈ? હા, થઈ શકે. બરાબર છે. એવી રીતના તું જીવ હોવા છતાં, ત્રિકાળ શુદ્ધ હોવા છતાં, તારામાં અનંત ગુણ હોવા છતાં, તારું સુખ તારામાં હોવા છતાં, તું શુદ્ધ તત્વ હોવા છતાં, તું નિત્ય તત્વ હોવા છતાં, તારા અંદરમાં પ્રતિ સમય તું ભૂલ કરે. તો શુદ્ધ સ્વભાવ અલગ છે અને એ શુદ્ધ સ્વભાવને ભૂલીને થવાવાળી ભૂલ અલગ છે. શુદ્ધ સ્વભાવ ત્રિકાળ છે, ભૂલ એક સમયની છે. ભૂલ ટળી જાય છે અને ન કરે ભૂલ તો દુઃખી નહીં થાય. ભૂલ નહીં કરે તો કર્મ નહીં બંધાય. રાગદ્વેષ નહીં કરે તો નવા કર્મ નહીં આવે. સીધી વાત છે. જો કેટલી સરસ વાત કહેવી 75માં, જો ચેતન કર તું નથી, તું કરતા હતો ને હવે તું ન કરે તો તું નહીં બંધાય. તું મો કરતો હતો ને હવે તું નહીં કરે તો નહીં બંધાય. એનો મતલબ મો ભાવ જે છે એ તારો સ્વાભાવિક ભાવ નથી ને તો એ છૂટે ને. હૃદયથી કીધું ને સિદ્ધ દશામાં મોરા જે છૂટી ગયા. છૂટી ગયા મતલબ તારા નો, છૂટી ગયા મતલબ તારો સ્વભાવ નો, છૂટી ગયા મતલબ કાયમ રહેવા વાળો ભાવ નતો, છૂટી ગયા મતલબ સ્વાભાવિક ભાવ નો. બહુ ગજબ. જો ચેતન કર તું નથી, નથી થતા તો કર્મ. બહુ આ બધી માર્મિક ગાથાઓ, ગમન ગાથાઓ આવે છે બધી. કર્તા સંબંધી, ભોક્તા સંબંધી, નિત્ય સંબંધી, આત્મા છે સંબંધી, છે નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષ માર્ગ છે, આના આધારે આત્મસિદ્ધિ લખાય. જો ચેતન કરતું નથી એનો મતલબ કરતો તો. અજ્ઞાન ભાવે જે આત્મા મોરા દ્વેષ ભાવ રૂપે પ્રણમતો તો સમ્યક પુરુષાર્થ દ્વારા એ આત્મા હવે સમ્યક દર્શન રૂપે પ્રણમે છે તો મોરા દ્વેષના ભાવ ટળી જશે. મિથ્યાત્વનો અભાવ થઈ જશે, અજ્ઞાનનો અભાવ થઈ જશે. પહેલું ગુણસ્થાન છેદાઈ જશે, ચોથા ગુણસ્થાનમાં આવી જશે. આગળ આત્મસ્થિરતા કરશે તો હજી કસાય ચોકડીનો અભાવ થશે. ઓર આત્મસ્થિરતા કરશે તો કસાય ચોકડીનો અભાવ થશે. તો કસાયનો અભાવ થતો જશે, રાગનો અભાવ થતો જશે. મિથ્યાત્વનો અભાવ થઈ ગયો, હવે રાગનો અભાવ, બુદ્ધિપૂર્વક રાગનો અભાવ, અબુદ્ધિપૂર્વકના રાગનો અભાવ, એમ કરતા કરતા સ્વરૂપ સ્થિરતા વધતી જાય છે. તું તારા વિતરાગપણામનો કરતા થઈ જશે. તું તારા વિતરાગપણામની રચના કરશે, સ્વરૂપની રચના કરશે, ઉપયોગ અંદરમાં લઈ જશે, અંદરમાં ઠરીઠામ થશે તો તે કર્મનો અને ભાવકર્મનો, રાગદ્વેષનો, કષાયનો, એ બધાનો અભાવ થતો જશે. કારણ કે સહજ સ્વભાવ નથી તારો, જીવનો ધર્મ નથી એ. જેવી રીતના પાણીનો સ્વભાવ ઉષ્ણતા નથી, એ તો અગ્નિના સંયોગમાં, અસંયુક્તના ભૂલમાં આવે છે. અબદ, અસ્પર્શ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત. તો અગ્નિનો સ્વભાવ, અગ્નિનો સંપર્ક પામીને પાણી ઉષ્ણ થયું છે. પાણી ઉષ્ણ અગ્નિના સંપર્કમાં આવીને થયું છે. ખરેખર પાણીનો સ્વભાવ તો એ સમય પર શીખ થયું છે, પણ અગ્નિના પરના સંયોગના સંપર્કમાં આવીને અંદરમાં મોરાગ દેશના ભાવ ઉત્પન્ન થાય છે. અને તું કરે, તું કરે છે, તું ઝૂકે છે પર તરફ, તું એકત્વ કરે છે પર તરફ નો. તું પરને તારી ઈચ્છા અનુસાર પ્રણમાવા ચાહે છે, જે પોસિબલ નથી. તું શરીરને તારી ઈચ્છા અનુસાર પ્રણમાવા ચાહે છે, જે પોસિબલ નથી. તો તારી અજ્ઞાન પ્રગતિનો કરતા તું છે. અને અગર તું એને ટાળે તો એ ટળી શકે, કર્મનો બંધ રોકાઈ શકે. કેટલા જીવ સિદ્ધ થયા, ભેદ વિજ્ઞાન સિદ્ધા, એ ભેદ વિજ્ઞાનનું સેવન કરીને, અંદરમાં પોતાના આત્માનો આશ્રય લઈને અને પરનું લક્ષ્ય છોડીને મોરાગ દ્વેષની ઉત્પત્તિ ન થઈ, રત્નત્રયની ઉત્પત્તિ થઈ, વિતરાગ ભાવની ઉત્પત્તિ થઈ, આનંદની ઉત્પત્તિ થઈ, એની વૃત્તિ થઈ, એની પૂર્ણતા થઈ, એમ કરીને નિર્વાણ પદને પામ્યા. કારણ કે ખરેખર તારા સ્વભાવનો આશ્રય લેવા વાળી પ્રણતિ, તારા સ્વભાવનો આશ્રય લેવા વાળી પ્રણતિ એ તારા સ્વભાવ જેવી થઈ જાય. એટલે બહુ બહુ સિમ્પલ ક્લિયર વાત છે. કોન્સેપ્ટ આખો ક્લિયર કરજો. તારા મોરાગ દ્વેષના ભાવનો અજ્ઞાન દશામાં તું કરતા છે અને જ્ઞાની થયા પછી વિતરાગ ભાવનો તું કરતા છે. પર દ્રવ્યનો તું કરતા નથી. ત્રણ વાર, અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, પર દ્રવ્યના કરતા નથી. અજ્ઞાની અજ્ઞાન ભાવ વડે અજ્ઞાન ભાવનો કરતા છે અને જ્ઞાની જ્ઞાન ભાવ વડે જ્ઞાન ભાવનો કરતા છે. તો એટલે માટે 75 માં એવું જોજે, તન કરતું નથી નથી થતા તો કર્મ નહીં થાય, કર્મ નહીં બંધન થાય. તું અહીંયા રાગ દ્વેષ યોગ્ય નહીં પ્રણમે તો કર્મ નો બંધન નહીં થાય. એવો જ એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ, એવો જ એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ કે તું અહીંયા નહીં અપરાધ કરે તો નહીં બંધાય. તું અપરાધ નહીં કરે તો તને જેલમાં કોણ નાખશે, તને હથકડી કોણ પહેરાવશે, તને ફાંસીની સજા કોણ આપશે? નહીં આપે ને, કેમ? કારણ કે અપરાધ જ નથી કર્યો. અપરાધ નહીં કર, સમજાય છે? આરાધના કર, વિરાધના નહીં કર. વિરાધના કરશે તો બંધાય, આરાધના કરશે તો છૂટશે. જ્ઞાની અજ્ઞાન ભાવથી મુકાય છે અને અજ્ઞાની કર્મથી બંધાય છે. જ્ઞાની મુકાતા જાય છે અજ્ઞાન ભાવથી, મોહથી, રાગથી, કર્મથી મુકાતા જાય છે, છૂટતા જાય છે, છૂટતા જાય છે. જેટલી અંદરમાં સ્વરૂપ સ્થિરતા વધી જાય છે, સંયોગ છૂટતા જાય છે, પરિગ્રહ છૂટતા જાય છે, મોહ છૂટતો જાય છે, રાગ છૂટતો જાય છે, કશાય છૂટતો જાય છે. જે મારી વસ્તુ નથી, જે મારી વસ્તુ નથી, મેલ છે એ મેલ છૂટતો જાય છે. સારું લગાડો તો મેલ જોવાતો જાય. મેલ પરમનન્ટ વસ્તુ નથી, મેલ પરમનન્ટ વસ્તુ નથી. સાબુ લગાડો તો મેલ ધોવાઈ જશે. વેદ જ્ઞાન સાબુ છે ને, એની ગાથા છે નાટક સમય સાધુ. વેદ જ્ઞાન સાબુ છે, ખ્યાલ આવે છે? એ ભેદ જ્ઞાન રૂપી સાબુ લગાડો તો મિથ્યાત્વ રૂપી મેલ દૂર થઈ જશે, ખ્યાલ આવે છે? તો એ રીતે અહીંયા કે છે, કેમ દૂર થશે? કારણ કે તારો સ્વભાવ નથી. દૂર એટલે થાય તારો સ્વભાવ નથી. આત્મમાંથી જ્ઞાન કોઈ કાઢીને બતાવો, જ્ઞાન ને કોઈ નષ્ટ કરીને બતાવો. નિગોધ ના જીવ ને પણ અક્ષર નો અનંત ભાવ જ્ઞાન રહી જાય છે, જ્ઞાન નો અંત પ્રગટ છે. કેમ? કારણ કે જ્ઞાન સ્વરૂપી આત્મા છે. તો એના પરમને કોઈ સ્ટોપ નહીં કરી શકે, પણ મોર આગ દ્વેષ ને સ્ટોપ કરી શકશે, એનો અભાવ કરી શકશે. કેમ? કારણ કે એ તારો સ્વભાવ નથી, એ વિભાવ ઔપાધિક ભાવ છે, એ ઉપાધિ છે, એ પ્રગટ થતા ભાવ. આ ચહેરામાંથી ખીલ કાઢી શકતો, એ જે ફોરકી થઈ હોય, ખીલ પિમ્પલ થયા એને તમે નીકાળી શકશો. કારણ કે આ તો ઉપાધિ છે, આ તો હતી નહીં ને ઉત્પન્ન થઈ છે, અને ઉત્પન્ન થઈ છે નષ્ટ થઈ શકે. ઉત્પન્ન કાંઈ નષ્ટ થઈ શકે, જે સ્વભાવ નષ્ટ ન થાય. સહજ સ્વભાવ નષ્ટ ન થઈ શકે. જીવ સહજ સ્વભાવ, તું માને ન માને, તારો સહજ સ્વભાવ, તારો સહજ ધર્મ, તારું સહજ જાનન દેખન સ્વરૂપ એ કોઈ નષ્ટ નહીં કરી શકે, તને કોઈ ખતમ નહીં કરી શકે. તું નષ્ટ નહીં થઈ શકે, તું ઉત્પન્ન નથી થયો. તારો સ્વભાવ બહિમા નથી, અકૃત્રિમ છે, કૃત્રિમ નથી. આ રાગદ્વેષના પરિણામ કૃત્રિમ છે. પરના લક્ષ્ય ઉત્પન્ન થાય છે, તું લક્ષ્ય કરીએ તો નહીં થાય. તું આ સમય તારા સ્વભાવનું લક્ષ્ય કરે, આ સમય કહું છું હમણાં હમણાં હમણાં, આ સાંભળવાનો આ બોલવાનો વિકલ્પ છૂટી જાય, ત્યાંથી વિકલ્પ હટે, ત્યાંથી ઉપયોગ હટે, ત્યાંથી દ્રષ્ટિ હટે અને ત્યાંથી ધ્યાન હટે અને અંદરમાં ધ્યાન જાય, તો આ રાગદ્વેષની ઉત્પત્તિ નહીં થાય. તો ઉત્પત્તિ કરવી એ તારા હાથમાં છે, ન કરવી તારા હાથમાં છે. બહાર માં રહેવું તારા હાથમાં છે, અંદર માં રહેવું તારા હાથમાં છે. એ તારા હાથની, તારી રૂચિની વાત છે કે તારી રૂચિનો વિષય કોણ છે? રૂચિ અનુયાયી લીધો તો તારી રૂચિનો વિષય પર હશે. સર્વનો ઉપયોગ પર 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 પર. તારી રૂચિનો વિષય સ્વ છે તો ઉપયોગ સ્વ 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 સ્વ. તો સ્વમાં થતો ઉપયોગ એ શ્રદ્ધા, ચારિત્ર, જ્ઞાન આદિની નિર્મળતા થતી 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 વિતરાગતા, પૂર્ણ વિતરાગતા અને મોક્ષ તરફ આગળ વધે છે. એ પ્યોર થતો જાય. એ સોળ વાળું સોનું સોનું છે એ ઇમ્પ્યોરિટી થી પ્યોર થતું જાય. એ ઇમ્પ્યોરિટી છે એ નષ્ટ થતી જાય છે. એને પ્યોર કરવાના પ્રોસેસમાં ઉતરે તો એ બધી ઇમ્પ્યોરિટી નીકળી જાય અને સોનું શુદ્ધ થઈ જાય. સોળ વાળું સોનું શુદ્ધ થઈ જાય. તો એવી રીતના તારો સહજ સ્વભાવ નથી રાગાદી ભાવ, એટલે માટે ટળી શકે. જોજે તન કરતું નથી સિદ્ધ ભગવાન, મોરા દ્વેષના ભાવને કરતા નથી તેથી થતા કર્મ નો બંધ થતો નથી. સમજાય છે? કારણ કે શુદ્ધ ભાવ રૂપે પણ અમે છે. કર્મ નો આશ્રય થાય એના કારણ નો જ અભાવ કરી નાખો તો કર્મ આવશે કેવી રીતે? કર્મ નો આશ્રય થાય, કર્મ આવે એવા એના નૈમિત્તિક ભાવ નો જ અભાવ કરી નાખો. કારણ નો અભાવ કરી નાખો તો કાર્ય કેવી રીતે થશે? કારણ ને જ મૂળ માંથી ઉકેલી શકીએ. અમૃતચંદ્ર આચાર્ય જે કહે છે ને, અમે મિથ્યાત્વ ભાવને મૂળ માંથી એવો ઉખેડી ફેંક્યો છે કે હવે કોઈ જ્ઞે ભાવ કે ભાવક ભાવ અમારી અંદરમાં મોહ ઉત્પન્ન નહીં કરાવી શકે. કોઈ જ્ઞેય ભાવમાં તાકાત નથી કે અમારી અંદરમાં મોહ ઉત્પન્ન કરાવી શકે. કોઈ ભાવક ભાવમાં તાકાત નથી કે અમારી અંદર મોહ ઉત્પન્ન કરાવી. અસ્થિરતાનો રાગ બાકી રહી ગયો છે જ્ઞાનીને, પણ એમાં તાકાત નથી કે એ જીવને અજ્ઞાની અને મિથ્યાદ્રષ્ટિ કરી શકે. કારણ કે એ રાગ ભાવ જે છે એ ભાવ હવે મરવા માટે ગયો છે, મરવા માટે ઉત્પન્ન થાય છે, નષ્ટ થવા માટે, ખતમ થવા માટે. હવે એમાં કોઈ અનંત સંસારનો અનુબંધ કરાવવાની સામર્થ રહી નથી. જો ચેતન કરતું નથી નથી થતા તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહીં તેમજ નહીં જીવ ધર્મ, તેમજ નહીં જીવ ધર્મ. સહજ સ્વભાવ નથી અને જીવનો ધર્મ નથી. ચેતનનો એ વિકાર છે એ તો ચૈતન્ય શું છે, ચૈતન્ય સદન મેં હું ચંચલ થી કરે કાટો થી પેદા હો જાતી ચૈતન્ય સદન કે આંગણ મેં. આ તો કાટા છે જે ચૈતન્ય સદનના આંગણમાં ઉત્પન્ન થયા છે, પણ ચૈતન્યમાં એનો પ્રવેશ નથી. એક સમયની પર્યાયમાં છે એનો સ્વીકાર, ત્રિકાળી ભગવાન આત્મામાં નથી એનો સ્વીકાર, અને પરદ્રવ્ય કરાવતા નથી એનો સ્વીકાર. એક સમયની પર્યાયની ભૂલ છે એનો સ્વીકાર, મારા સ્વભાવમાં નથી એનો સ્વીકાર, અને પરદ્રવ્ય કરાવતા નથી એનો સ્વીકાર. આપણે ગડબડ બધી કરીએ છીએ ને, સ્વભાવમાં માની લઈએ છીએ અને સ્વભાવભૂત ભાવ માની લઈએ છીએ, પરદ્રવ્ય કરાવે છે. તમે મને ગુસ્સો કરાયો, તમે મને બોલાવડાયું, મને તો બોલવું નથી, તમે મને બોલાવડાયું, તમે મને ગુસ્સો કરાવડાયો, તમે આમ કર્યું એટલે ગુસ્સો આવ્યો, કર્મનો ઉદય આવ્યો એટલે ગુસ્સો આવ્યો, એટલે આકુરતા થઈ, સંયોગમાં આમ ફેરફાર થયો એટલે આકુરતા થઈ, નાની નાની વાતમાં આકુરતા થાય, સંયોગોના કર્મને જોઈને નાની ની વાતમાં આકુરતા થાય. તો સંયોગો આકુરતા નથી કરાવતા. એક મૃતક શરીર રહેશિયાનું પડ્યું છે અને એને જોઈને બધા જીવોના પરિણામ અલગ અલગ ચાલે છે કે નહીં? સિચ્યુએશન તો એક જ છે, રેશિયાનું મૃતક શરીર છે. કોઈ મુનિરાજ ત્યાંથી પસાર થાય છે તો એમને સંસારની અસારતા અને ક્ષણભંગુરતાનો ખ્યાલ આવતા વૈરાગ્ય ઉત્પન્ન થાય. કોઈ કામી જીવ હોય તો એને કામ ભાવ ઉત્પન્ન થાય છે, જીવંત હોત તો હું. કોઈ એનો પરિવારજન હોય તો એને દુઃખ થાય છે. કોઈ ચોર હોય તો એને ઘરેણા ચોરાનો ભાવ થાય છે. તો ખરી વાર આપણે વિચારવું જોઈએ કે કોઈ પણ સિચ્યુએશનમાં આપણા ઉપર આપણા પરિણામ આધીન છે કે આપણે પરિણામને કેવા રાખવું. આપણે એ ઉદયને જોઈને એમાં ભળી જવું, એનું લક્ષ કરીને અહીંયા દુઃખી થવું, કે પછી જ્ઞાતા દ્રષ્ટા ભાવે કે જે સિચ્યુએશન બની એને સહજ એક્સેપ્ટ કરવું, એક્સેપ્ટેડ એઝ ઇટ ઇઝ, એ રીતની આખી વાત છે. તો બે આપણે ગાથા કહી 74-75 ગાથા શું કે છે, કેવળ ભૂત અસંગ જો. હવે આ છે ને અહીંયા આત્મા સદા અસંગ ને 72 ગાથા નો ઉત્તર આપે છે 76 માં, 72 અને 76 સમજાય છે. જો કેવળ હોત અસંગ જો ભાસત તને ન કેમ, અસંગ છે પરમાર્થ થી પણ નિજ ભાને તેમ. વાહ, બહુ સરસ ગાથા છે. હવે અહીંયા શું કે છે, બે વાત કે છે કે આત્મા સ્વભાવ થી કેવો છે, અસંગ છે સ્વભાવ થી. પ્રત્યેક અસંગ છે પરમાર્થ થી પણ નિજ ભાને તે, નિજનું ભાન થાય ને. છઠ્ઠી ગાથાની ટીકાની પહેલા પેરેગ્રાફની છેલ્લી લાઈન શું છે, બહુ સરસ લાઈન છે. પરદ્રવ્યથી ભિન્નપણે, સમસ્ત પરદ્રવ્યથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ છે, ભાન કરે, આત્માની ઉપાસના કરે, નિજનું ભાન કરે તો એને આવો અસંગ આત્મા જે પરમાર્થ છે, પરમાર્થ સ્વરૂપે જે અસંગ છે, શુદ્ધ સ્વરૂપે છે, અસંગ સ્વરૂપે છે, અબદ્ધ સ્વરૂપે છે, અસ્પર્શી સ્વરૂપે છે, નિયત સ્વરૂપે છે, અસંયુક્ત સ્વરૂપે છે, અનન્ય સ્વરૂપે છે, એનું એને ભાન થાય. પણ આ તો પરમાર્થ સ્વરૂપ છે. તું અગર એને ખ્યાલ છે, પર્યાયમાં પણ અમે વર્તમાનમાં અસંગ માને તો એ વાત ખોટી છે. જો શું કે છે, કેવળ હોય અસંગ જો ભાસત તને ન કેમ. અગર આ શરીર અને રાગાથી ભાવ ને બધાથી અસંગ જ હોત તો તને આત્મા કેમ ન દેખાય? તને ભાસત, તને ભાસી હોત ને, તને ગણાઈ ગયો, તને લક્ષમાં આવી ગયો, તને અનુભવમાં આવી ગયો. પોઈન્ટ સમજાય છે? આત્મા અનાથી પારથી આ બધાથી રહી જ હોત તો શુદ્ધ જ હોત ને. મોક્ષના પ્રકાશકના તમે બીજા અધિકારના પ્રકરણ ખાલી ઇન્ડેક્સમાં જોજો કેટલી વાત સિદ્ધ કરે છે કે કર્મનો અને આત્માનો સંબંધ અનાદિનો છે. અનાદિનો સંબંધ કર્મ સાથે આત્માનો છે. તો સંગરૂપે છે આ બધા સંયોગ સાથે આત્મા ભળેલો છે. એ સંયોગ સંબંધ છે. પર્યાયમાં રાગાદી ભાવ છે, કર્મનો બંધ થાય છે, એનો ઉદય આવે છે, નો કર્મની પ્રાપ્તિ થાય, શરીરની પ્રાપ્તિ થાય. સંસાર અવસ્થામાં વિગ્રહ ગતિને છોડીને આત્મા ક્યારે અસંગ હોય છે? ખાલી વિગ્રહ ગતિને છોડીને, એ પણ સારમાન શરીર અને તેજસ શરીર તો ક્યાં પણ છે, ઓદારિક શરીર નથી, વૈકરિક શરીર નથી. તો અસંગ અસંગ હોત તો આત્મા તો શુદ્ધ જ હોત ને. તો પછી આ ઉપદેશની કોઈ વાત જ ન હોત, શાસ્ત્ર લખવાની વાત જ ન હોત. તો સમજવું પડશે કે આત્મા સ્વભાવથી કેવો છે, પર્યાયમાં હમણાં શું સ્વરૂપ છે, પરદ્રવ્યનું શું સ્વરૂપ છે, નિમિત્ત નૈમિત સંબંધ શું છે, કર્તા કર્મ સંબંધ શું છે, પર્યાયમાં હમણાં વર્તમાનમાં કેવા ભાવ છે, સ્વભાવ કેવો છે. એ ભાવ વિભાવ રૂપ છે. સ્વભાવના આશ્રય વિભાવ તરી શકે તો વિભાવની સિદ્ધિ તો કરો, નિમિત્ત નૈમિત સંબંધની સિદ્ધિ તો કરો, કર્મનો સ્વીકાર તો કરો, બંધનો સ્વીકાર તો કરો, તો પછી સંબંધનો ભાવ ઉત્પન્ન થઈ શકે ને. એ વાત કરે છે 76 માં. કેવળ હોત, કેવળ હોત, પહેલેથી જ હોત અસંગ તો ભાસત તને ન કેમ. તો બધાને બધા અનાદિથી સિદ્ધ હોવા જોતા, બધા અનાદિથી ભગવાન હોવા જોતા. તો પછી આ દશાઓ, ચાર ગતિ, ચૌદ ગુણસ્થાન, માર્ગણસ્થાન, પ્રણાલીઓ, ત્રણ લોક, અને આ બધા શરીર, ઔદારિક શરીર, વૈકરિક શરીર, શુભ વૈકરિક, અશુભ વૈકરિક, આ બધાની ભાષા જ ન આવે. પરમાર્થ અસંગ છે, પરમાર્થ છે, પરમાર્થ સ્વરૂપ અસંગી છે. પણ વર્તમાનમાં એ તો મોરા દ્વેષના સંગમાં છે અને એનો કરતા એ તો તમને ખબર છે. સદ્ભુત અસદભુત, ઉપચરિત અનુપચરિત નયોનું સ્વરૂપ તમે જોશો ને, તેમાં તો ક્યાં સુધી લખ્યું છે કે અસદભૂત અનુપચરિત અસદભૂત વ્યવહાર રહીની અપેક્ષાએ અગર તમે જો તો આત્મા દ્રવ્ય કર્મને બાંધે, નો કર્મનો કરતા છે, ભાવ કર્મનો કરતા છે, દ્રવ્ય કર્મનો કરતા છે. પોઈન્ટ પકડાય છે, સમજાય છે? તો એનો કરતા કીધો છે આત્માને. અસદભૂત વ્યવહાર નહીં અપેક્ષા, કરતા કીધો છે. કેમ કે સંગમાં છે તો જ્ઞાની પણ, જ્ઞાની પણ ખરેખર નહીં જ્ઞાનીને હોય, એટલે જ્ઞાનીને એ કહેવું અને બોલવું જ્ઞાનીનું સમ્યક છે. જ્ઞાની પણ બોલશે કે નહીં કે છ ખંડની વિભૂતિ અમારી છે, અમે ચક્રરત્ન સાધવા જઈએ છીએ, અમને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, અમારા પિતાને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, તો અમારા પિતા છે, અમારો પુત્ર છે, આ 923 પુત્ર મારા બોલતા કેમ નથી, કેમ નથી બોલતા? ખ્યાલ આવે છે? તો જ્ઞાની પણ આ પ્રકારના વચન અને આ પ્રકારના વ્યવહારના ભાવ બોલે, વ્યવહારનું કથન કરે. તો જ્ઞાનીને પણ અસદભૂત વ્યવહાર નહીંથી, ઉપચરિત અસદભૂત અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી જ્ઞાનીને પણ ઘર કુટુંબ મકાનનો અને શરીર અને કર્મનો કરતા કીધો છે. સદભૂત ઉપચરિત વ્યવહાર નહીંથી રાગાદી ભાવનો કરતા કીધો છે. અસદભૂત વ્યવહાર, અસદભૂત અનુપચરિત વ્યવહાર નહીંથી જ્ઞાનીને પણ વિતરાગપણાનો કરતા કીધો છે, ભેદનો કરતા કીધો છે, ગુણભેદનો કરતા કીધો છે. કૃપાણું તો એ જ વાત સિદ્ધ કરે છે કે તું તું પરમાર્થે પણ અસંગ માને એ તો બરાબર છે, એ તો માનવાનું છે, પણ તું પર્યાયમાં પણ હમણાં અચ્છે જ નહીં, એટલે હું કરતા નથી અને હું ભોગતા નથી અને મારામાં રાગ છે જ નહીં, તું એવો નિશ્ચયભાષી અને સ્વચ્છંદી અને પ્રમાદી થશે તો તું ક્યારેય મુક્ત નહીં થઈ શકે. તો કેટલી 76 નંબરની વાત, આ બધી વાતો બહુ માર્મિક છે ભાઈ. વિષય આખો ઘન, કરતા કર્મનો આખો વિષય છે, અધિકારનો, સમય સારવીનો, પ્રમાણ નો, દ્રષ્ટિના વિષય નો, નિશ્ચય વ્યવહાર નો આખો બેલેન્સ અને સુમેળ કેટલો સરસ રીતે એક એક ગાથામાં બતાવે. કેવળ હોય અસંગ જો ભાસત તને ન કેમ. અગર તું અનાદિથી અસંગત છે તને કેમ નથી ભાગતો આત્મા? બધા બધાને આત્મા ભાગવો જોતો હતો ને, તો બધા સિદ્ધ થઈ ગયા હોત, બધા ભગવાન જ હોત, બધા મુક્ત જ હોત. તો સંઘ સ્વીકાર કરવો પડશે ને, ઉપચારિક અનુપચારી સદભુત અસદભુત વ્યવહાર નહીં ની અપેક્ષા આ સંઘો સ્વીકાર કરવા પડશે. હમણાં આપણે વ્યવહાર નહીં ની અપેક્ષાએ વાત કરીએ તો શરીરમાં છે કે નહીં, મનુષ્ય ગતિના જીવ છે કે નહીં, મને તેનો સંઘ છે કે નહીં મને, તો હવે આ શરીર મળ્યું કે, તો હવે તમે જશો તો કે પૂર્વમાં એવા કર્મનો બંધ કર્યો. બંધ કેમ કર્યો? અચ્છા આ શરીર મળ્યું તો કેવા કર્મનો ઉદય આવ્યો? ઉદય કેમ આવ્યો? તો એવા કર્મ કાઢ્યા. તો કર્મનો બંધ કેમ થયો? તો કેવા પ્રણામ કર્યા. તો પ્રણામ કોને કર્યા? તો કે પોતે કર્યા. પોતે કર્યા એટલે કર્મ બંધાયા. બંધાયા એટલે સત્તામાં રહ્યા. સત્તામાં રહ્યા એટલે ઉદયમાં આવ્યા. ઉદયમાં આવ્યા એટલે ફળ આપ્યું. ફળ આપ્યું એટલે સંયોગોની પ્રાપ્તિ થઈ. તો એક એક સંઘમાં જે સંયોગ છે એ પણ જીવના પ્રણામને સિદ્ધ કરે છે કે નહીં? ખ્યાલ માં છે, એક એક જીવ પાસે જે પણ સંઘમાં સંયોગ છે એના એક એક જીવના ઉદય અલગ છે. એ સંયોગોની પ્રાપ્તિ થઈ છે એની માટેના કર્મ ઉદય બધાના અલગ અલગ છે. સમજવાની કોશિશ કરો શું કેવું છું. અને ઉદય અલગ અલગ છે એ પ્રકારના પ્રણામ અલગ અલગ થયા છે. અને પ્રણામ અલગ અલગ થયા છે એનો મતલબ કે કોઈ કે એ પ્રણામ થઈ રહ્યા છે, એનાથી કર્મનો બંધ થયો છે, એનાથી કર્મ સત્તામાં રહ્યા છે, એનાથી કર્મનો ઉદય આવ્યો છે. અને એના કારણે વિવિધ અવસ્થા બધાની દેખાય છે કે એક ગરીબ છે અને એક પૈસાવાળો. કોઈની પાસે થોડી સામગ્રી, કોઈની પાસે બધાને સામગ્રી. અને એક એક વાળનો હિસાબ ઉદય રાખે છે. એક એક વાર આ કયો વાર ક્યારે ખર્ચે, કોના કયા વાર ખર્ચે, આગળના પહેલા ખર્ચે, પાછળના પહેલા ખર્ચે, કેટલા ઉગશે, કેટલા આવશે, એનો કલર ક્યારે ચેન્જ થશે, એક એક ઉદયાધીન અવસ્થા છે. હું તમને લિસ્ટ આપી શકું કે ઉદયાધીન આખી આ બધી અવસ્થા સંઘમાં જીવને પ્રાપ્ત થાય છે એના પ્રણામનું ફળ છે. અહીંયા પ્રણામ કરવાથી ડરાવે છે. આ કરણામ યોગ નો આખો વિશેષ કરણ એટલે પ્રણામ. તું પ્રણામ બંધ સમય ચા ઉચ્ચાર અને શું છે, બંધ સમય ચા ઉચ્ચાર શું છે, ઉદય સમય જે જીવ છે, ઉદય સમય છે બંધ સમય ચા ઉચ્ચાર. સમજાય છે? બંધ સમય જીવ છે, ઉદય સમય ચા ઉચ્ચાર. સોરી, બંધ સમય જીવ છે, ઉદય સમય ચા ઉચ્ચાર. હવે કર્મ નો ઉદય આવ્યો અને હવે તું ઉચ્ચાટ કરે તો નહીં ચાલે. એ કૃપા રીતે આખા અધિકારમાં આ વાત સિદ્ધ કરે છે. આ કરતા અધિકાર કરતાપણાને સિદ્ધ કરે છે. આપણને મોરાગ દેશના ભાવથી પાછા વાળે છે. એક એક પ્રણામ નું ફળ, એક એક પ્રણામ નો હિસાબ તારે ચૂકતો કરવો પડશે. એ કૈરા છે તારે ભોગવવા પડશે. એ ઉભા કૈરા છે તારે એને ભોગવે છૂટવો પડશે. એક સમય બાંધેલા કર્મ અનંત સમય સુધી ઉદયમાં આવશે. બહુ બહુ ગજબ ગજબ ની ગાથા હશે. જો આગળ છેલ્લી ગાથા જોઈએ આજની, કરતા ઈશ્વર કોઈ નહીં, આગળની ગાથા નો આવે છે આવે ને, અથવા ઈશ્વર પ્રેરણા તેથી જીવ અબન. માને છે અજ્ઞાની માને અબન, અમે તો ખાઓ પીઓ મજા કરો. એ કોને જોયું છે નરક? જો આ પોતાને પર્યાયમાં પણ અબંધ માનવાના નિશાના છે, નિશાની છે, ચિહ્ન છે. કોને કિસને દેખાય નરક, કિસને દેખાય સ્વર્ગ, અરે કિસને દેખાય કર્મ, કિસને દેખાય આત્મા? ખાઓ પીવો મજા કરો. અને ઈશ્વરની જે ઈચ્છા છે થશે, ઈશ્વરની જે ઈચ્છા છે થશે. બધું ઈશ્વર પર છોડી દો, ઈશ્વર પર છોડી દો, બધું ઈશ્વર પર છોડી. ભગવાન 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 કરશે શું? ભગવાન એટલે શું? બધું કરના એટલે ભગવાનની ઈચ્છા હશે તો થશે, નહીં હોય તો નહીં થાય. મરવાનું તો ભગવાનની ઈચ્છા હશે મળશે, ભગવાનની ઈચ્છા નહીં તો નહીં મળે. અમે તો અભણ છે, અમે તો બિંદાસ રહીએ છીએ. એનો નિષેધ આ ગાથામાં કરે છે. આપણે છેલ્લી ગાથા લઈએ. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. હવે ઈશ્વરનો સ્વભાવ બતાવે છે. સુખાડું દે અહીંયા સાચા ઈશ્વરનો સ્વભાવ બતાવે છે. અર્યંત અને સિદ્ધ ભગવાન ને ઈશ્વર કે એ ઈશ્વર અકર્તા કેમ કે એ વિતરાગતા અકર્તા ને સિદ્ધ કરે છે અને સર્વજ્ઞતા ક્રમબદ્ધ પર્યાય ને સિદ્ધ કરે છે. સર્વજ્ઞતા ની સિદ્ધિ ક્રમબદ્ધ પર્યાય માટે છે અને અકર્તા ની સિદ્ધિ વિતરાગ ભાવની સિદ્ધિ અકર્તા માટે. અકર્તા નો સિદ્ધાંત અને ક્રમબદ્ધ નો સિદ્ધાંત વિતરાગ ભાવ એ અકર્તા ને સિદ્ધ કરે. વિતરાગ રાગ નહીં દ્વેષ નહીં, અકર્તા. એ વિતરાગ ભાવ, ભગવાન નો વિતરાગ, ઈશ્વર નો વિતરાગ ભાવ, શુદ્ધ ભાવ. બહુ સરસ ગાથા છે. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. પહેલી બે લાઈન, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. શુદ્ધ સ્વભાવ ઈશ્વર કોને કહેવાય, ભગવાન કોને કહેવાય, દેવ કોને કહેવાય? જે વિતરાગી છે, સર્વજ્ઞ છે, હિતોપદેશી છે, એને દેવ કહીએ છે. તો વિતરાગતા કોને સિદ્ધ કરે છે? અકર્તા સ્વભાવ, અકર્તાપણાને સિદ્ધ કરે. અને સર્વજ્ઞતા કોને સિદ્ધ કરે? ત્રંબત પર્યાયને સિદ્ધ કરે. તો એક એક દ્રવ્યની, એક એક સમયની, એક એક ગુણની સ્વીકારવર્તી પર્યાય ક્રમબદ્ધ છે એને ભગવાન જાણે છે. કરતા નો એવો ભગવાનનો શુદ્ધ સ્વભાવ. તું ઈશ્વરનો જેવો સ્વભાવ માને છે એ તો અશુદ્ધ માને છે. તને તો ઈશ્વરની ખબર જ નથી. તને ભગવાન કોને કહેવાય એની ખબર નથી. અને તને તો એ નથી ખબર કે તું ભગવાન છે. અને તને એ નથી ખબર કે ભગવાન આપણા જેવા હતા ને પછી પુરુષાર્થ થઈને ભગવાન, પુરુષાર્થ કરીને ભગવાન બન્યા. વોઈસ પકડાય છે? આખી આ ગાથા બહુ સરસ છે. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. હવે અહીંયા કાર્યરૂપ ઈશ્વર, કારણરૂપ ઈશ્વર, સમજાય છે? કાર્ય પરમાત્મા, કારણ પરમાત્મા, સમજાય? કારણ નિયમ, કાર્ય નિયમ, કારણ સમયસર, કાર્ય સમયસર બધું લઈ લે. શુદ્ધ સ્વભાવ અંદર માં ઈશ્વર, ઈશ્વર આત્માનું એક નામ ઈશ્વર છે ને. કેટલા બધા નામ આવ્યા ને આત્માના, આત્માને બુદ્ધ કહો, ઈશ્વર કહો, હે ને, કેટલા બધા નામ આત્માના આવ્યા. તો આત્મા ઈશ્વર છે. તો અંદર માં વિતરાગ સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ છે, તેવો શુદ્ધ સ્વભાવ પ્રગટ થયો. તો પર્યાય માં પણ એ શુદ્ધતા પ્રગટ થઈ, શુદ્ધતા પ્રગટ થઈ તો રાગ દ્વેષ નું કરતું કરતા પણ રાગ દ્વેષ ના પરિણામ સંયોગો એ બધા છૂટતા. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. તું ઈશ્વર ને અગર પ્રેરક ગણશે તો તું દોષ, ઈશ્વર પ્રભાવ, ઈશ્વર ના પ્રભાવમાં, સ્વભાવમાં, સ્વરૂપમાં દોષ ઉત્પન્ન કરે. ઈશ્વર પ્રેરક, પ્રેરણા, પ્રેરણા ઈશ્વરની પ્રેરણાથી થાય છે. ઈશ્વર ને કરતા માને છે તો તું ઈશ્વર ના સ્વભાવમાં દોષ ઉત્પન્ન કરે છે. તું ઈશ્વર ને કોઈ પણ રીતે તારા પ્રણામ નો કરતા ન માની શકે. કારણ કે તારે ભગવાન નું સ્વરૂપ, ભગવાન થવા માટે ભગવાન નું સાચું સ્વરૂપ, અંતરંગમાં પોતાના ભગવાન નો પરિચય કરવો હોય, અનુભવ કરવો હોય, તો બાહ્ય ના ભગવાન નો પણ યથાર્થ નિર્ણય હોવો જોઈએ. અને બાહ્ય ના દેવ નો નિર્ણય નથી તો અંતરંગ પરમાત્મા નો નિર્ણય નહીં થાય. બાહ્ય પરમાત્મા નો નિર્ણય નથી તો અંતરંગ ના પરમાત્મા નો નિર્ણય નહીં. કોઈ ભગવાન પ્રેરણા, પ્રેરક ભગવાન પ્રેરણા આપે છે, ભગવાન શક્તિ આપે છે, ભગવાન પાવર આપે છે, ભગવાન પ્રેરણા આપે છે, ભગવાન માર્ગદર્શન આપે છે. હા, ભગવાન ભગવાન બનવા માટે માર્ગદર્શન આપે છે. પણ કોઈ પરદ્રવ્ય ના કર્તૃત્વ ના પોષણ માટે, એ મોના પોષણ માટે ભગવાન માર્ગદર્શન નથી આપે. ગ્રહી સ્મૃત્યાદિ ના પોષણ માટે ભગવાન માર્ગદર્શન નથી. તો આ રીતે આપણે હજી ચાર ગાથા થઈ. જે ગાથાઓમાં કર્મનું કરતા પણ આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદગુરુ સમાધાન કરે. બહુ સરસ, ચારે ગાથા બહુ સરસ. છેલ્લી ગાથા બહુ સરસ આવી અને આ બધી જ ગાથા આજની બહુ માર્મિક આવી. પહેલી ગાથામાં આપણે જોયું ચેતન પ્રેરણા હોય અને ચેતન પ્રેરણા. અગર આત્મામાં જ મોરાગ દ્વેષ ઉત્પન્ન કરવાની યોગ્યતા ખતમ થઈ ગઈ હોય તો આત્માને કર્મનો બંધ નહીં થાય એ વાત અહીંયા સિદ્ધ કરીને, પછી આત્માનું સંગપણું અને પારમાર્થિક સ્વરૂપ જે અસંગ છે એની સિદ્ધિ કરી, અને ઈશ્વરને અગરતા સિદ્ધ કરીને એના શુદ્ધ સ્વભાવના દર્શન કરાવ્યા કે ઈશ્વર ખરેખર પોતાના કરતા છે પણ જગતના નહીં. હા, ઈશ્વર કરતા છે પરંતુ પોતાની નિર્મળ પર્યાયના કરતા. ઈશ્વર કરતા છે પોતાના આનંદના કરતા. ઈશ્વર કરતા છે તો પોતાની મોક્ષ પર્યાયના કરતા છે, જગતના કરતા નથી. જગતના તો જાણનાર છે, જાણવા રૂપે પરમે છે એના કરતા છે, સર્વજ્ઞતાની પર્યાયના કરતા છે, વિતરાગતાની પર્યાયના કરતા ભગવાન પણ છે. કારણ કે કરતા નામનો ગુણ ભગવાનમાં પણ છે, કરતા નામની શક્તિ ભગવાનમાં પણ છે. એટલે ભગવાન કરતા છે પણ આત્મા પોતે, ભગવાન પોતે પોતાના શુદ્ધ પ્રણામના કરતા છે, મોક્ષ દશાના કરતા છે, અનંત સુખ ના કરતા છે, અવ્યાબાદ સુખ ના કરતા છે, નવ કેવા લબ્ધિ અને અનંત ચતુષ્ટય રૂપ પર્યાય ના કરતા છે, પરંતુ પર દ્રવ્ય ને જગત ના કરતા નથી. એવી વાત અહિયાં છે. નિજ નિધિ નિજ મે બતાઈ યા અનંત ઉપકારી હે, ઇસકે લિયે જિન વાણી મા સકો વંદના શત બારી હે, વંદના શત બારી હે. અનેકાંત મેં નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જિનાણી માતનો જય, અમરતોના અનંતકારી કહાન ગુરુ દેવનો જય, ધન્યતા પ્રશ્નમતી ભગવતી માતનો જય, આત્મસિદ્ધિ અપૂર્વ સર્ય અનુપમ કાર્યની રચના કરનાર સુકારી દેવનો જય, સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જય ધર્મનો જય. જય જિનેન્દ્ર બધાના.